તારીખ 21/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 594 595 અને 596 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 277
દુઃખરૂપ થઈ પડે છે તો પછી તેથી દૂર એવા ધનાદિથી જીવને તથાયુ સુખવૃત્તિ થાય એમ માનતા વિચારવાની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ એવો નિર્ણય જ્ઞાની પુરુષોએ કર્યો છે. એવો જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે તે યથાતથ્ય છે. પોસ્ટકાર્ડની અંદર 4 મિનિટમાં જ્ઞાની પુરુષોના નિર્ણયની વાત કરી છે. જ્ઞાની પુરુષોનો આત્માથી ભિન્ન શરીર કુટુંબ ધન આદિમાં અનેક પદાર્થો છે જેનાથી પોતાને સુખ થાય છે અથવા જે સુખના સાધન મનાય છે તે વિષયમાં જ્ઞાની પુરુષોનો નિર્ણય કેવો છે એની આ 4 મિનિટમાં વાત કરે છે. તો તમામ પદાર્થોમાં વધારામાં વધારેમાં વધારે અધિક એટલે વધુમાં વધુ સ્નેહ નામ રાગ રહે છે. જેના પ્રત્યે સૌથી વધુ રાગ છે એ શરીર છે. પોતાનું માનેલું એવું શરીર છે. શરીર પોતાનું નથી પણ પોતાનું માનેલું એવું જે શરીર તેના પ્રત્યે જીવને સૌથી વધારે રાગ હોય છે. એ શરીર પણ રોગથી દુઃખનું નિમિત્ત બને છે અને વૃદ્ધાવસ્થાને કારણે પણ એ દુઃખનું જ નિમિત્ત બને છે. શાસ્ત્રમાં તો વૃદ્ધાવસ્થાને પણ એક રોગ જ કર્યો છે. સુધાને પણ રોગ જ કર્યો છે. સુધા પણ રોગ છે અને વૃદ્ધાવસ્થા પણ રોગ છે. લૌકિકમાં ક્ષુધાને રોગ નથી ગણતા. ભૂખ ન લાગે તો રોગ ગણે છે. ભૂખ સારી લાગે તો તંદુરસ્તી ગણે છે. પણ એ પણ જીવને રોગ છે. પૂજામાં આવે છે ભગવાનને નૈવેદ્ય સમર્પણ કરે છે એ પોતાના બધા રોગના નાશની ભાવના માટે છે. સંક્ષેપમાં શરીર છે એ જીવને દુઃખનું નિમિત્ત થાય છે. દુઃખનું નિમિત્ત થઈ પડે છે કે દુઃખરૂપ એની અવસ્થાઓ દુઃખરૂપ થઈ પડે છે કે જેના ઉપર વધુમાં વધુ રાગ છે. તો પછી શરીર વધારે નજીક છે એનાથી દુઃખ થાય છે. તો બીજા દુર્દૈવર્તી પદાર્થો છે ક્ષેત્રથી દૂર છે એ પદાર્થોથી સુખ થાય એવું ભલે અત્યાર સુધી માન્યું હોય સ્વીકાર્યું હોય એ નિર્ણય બદલવા જેવો છે. જ્ઞાની પુરુષોના વચનોના આધારે એ નિર્ણય બદલવા જેવો છે એમ કહે છે. શરીરને બધા પદાર્થો પ્રત્યેની જે સ્વીકૃત માન્યતા કન્સેપ્શન જેને કહે છે એ બદલવા જેવી છે. બદલાવ છૂટકો નથી. જોકે જ્ઞાની પુરુષ એમ કહે છે કે તને એમ માનતા તારી બુદ્ધિમાં એક વાર તો તને તારે ઊભા રહી જવું પડે એવું છે. શોક માને એટલે હિચકિચાળ થાય, તે જે માન્યું છે એ ખરેખર સાચું છે કે કેમ, જરા જ વિચાર કરતા તારે ઊભા રહેવું પડે એવું છે. એમ નથી કહેતા હું કહું એમ માની લેતો, હું કહું છું માટે તું સ્વીકારી લે એમ નથી કહેતા, પણ એક વાર તો તું એનો વિચાર કર કે ખરેખર આ સુખના કારણો છે, ખરેખર એનાથી મને સુખ મળે છે, સુખ થાય છે. એક વખત જરા ક્ષોભ પામીને ઉભો રહી જઈને વિચાર કર તો તને ખ્યાલ આવશે કે સુખની પણ દુઃખ વધારે થાય છે. આકુલતા તે તે પદાર્થોના લક્ષ્ય આકુલતા જીવને ઉત્પન્ન થાય છે એવું જરૂર તને વિચારતા લાગશે, અને તો પછી સુખ માટે કોઈ બીજો વિચાર બીજો ઉપાય હોવો જોઈએ એવી તારી બુદ્ધિની અંદર કોઈ વાત ઉત્પન્ન થયા વગર રહેવી જોઈએ. આવા પ્રકારની જે વિચારના એને વિચારમાન કહે છે, વિચારમાનની બુદ્ધિ એમ કહ્યું ને. કેવા જેવી બુદ્ધિ કીધી કે વિચારમાનની બુદ્ધિ, એનો અર્થ એ પણ થયો કે જે જીવો શરીર ધન અને બીજા સુખના સાધનોમાં સુખ માને છે અને એ સિવાય જેને બીજો વિકલ્પ નથી એને જ્ઞાની પુરુષો વિચારમાન જીવ કહેતા નથી. એમ પણ થયું ને, એમાંથી જ્ઞાની પુરુષો એને વિચારમાન જીવ નથી કહેતા. વિચારમાન જીવ તે છે કે ચાલતી પરિસ્થિતિમાં આખી દુનિયા માને છે એના કરતા પોતાના અનુભવને તપાસીને કઈ બીજી રીતે માનવા તૈયાર થાય છે એને વિચારમાન કહે છે.
શરીર આદિને પોતાપણે માનવાથી જ ક્રોધવાન માયા લોભ આદિ ઉદ્ભવ તો એ રીતે જ થાય છે, એ કારણે જ થાય છે.
બરાબર છે,
જે કઈ દોષ થાય છે
એ શરીરને આધારે થાય છે. શરીર તે હું એવું શરીરને અધિષ્ઠાન બનાવવાથી, આધારનું સ્થાન તેને અધિષ્ઠાન કહે છે. આધાર બુદ્ધિ જેને સ્થાન આપે તેને શાસ્ત્રમાં અધિષ્ઠાન કહે છે. આત્માનું અધિષ્ઠાન હોવું જોઈએ એના બદલે શરીરનું અધિષ્ઠાન છે તો તમામ પ્રકારના દોષ અને તમામ પ્રકારના દુઃખ ઉત્પન્ન થયા વગર રહે એમને. દોષ ઉત્પન્ન થાય ને દુઃખ ઉત્પન્ન ન થાય એવું બને નહીં. દોષ અને દુઃખ વિના ભાવે છે. દસ વિકાલે એવી વાત કે દેવ ગુરુ શાસ્ત્ર આદિ નો અવિનય કરે, વિનય નું પ્રકરણ છે નવ, અવિનય કરે, વિરાટ ના કરે, અવિનય કરે. કદાચ સૂર્ય થી ગરમી ન લાગે, કદાચ અગ્નિ નિશ્ચિતર થાય, પણ એ જીવ દુઃખી ન થાય એવું કોઈ દેવ ન બને. ઝેર કદાચ મૃત્યુ ન આપે, ઝેર થી કદાચ આમ તો ઝેર જ છે ને એનાથી મરે, પણ કદાચ ઝેર થી ન મરે માણસ આયુષ હોય તો. પણ આનાથી આ પ્રકારના અપરાધથી તો જીવ દુઃખી થાય ને એને દુઃખી થતો કોઈ નહીં રોકી શકે. એવા કેટલાક બોલ લીધા છે વિનયના પ્રકરણમાં, ઘણા બોલ લીધા છે.
દસ માંથી સાત વાર વિનય કરે ને એક વાર અવિનય કરે કે સો માંથી એક વાર અવિનય કરે તો એટલો ને એટલો દુઃખી થઈ જાય છે.
સો વાર જે વિનય કર્યો તો એ ધોવાઈ ગયો, સો વખત વિનય કર્યા પછી એક વાર અવિનય કર્યો, હજાર વખત વિનય કર્યા પછી એક વાર અવિનય કર્યો, એ બધું ભગવાન થઈ ગયું એક સપાટ. માટે જ્યાં જ્યાં દેવ ગુરુ શાસ્ત્ર સંસ્કૃત સિદ્ધાંતની વાત આવે ત્યાં ઉભા રહી, હું જિજ્ઞાસુ છું, હું મુમુક્ષુ છું, હું જ્ઞાની નથી, મારે અભિપ્રાય આપવાનો કોઈ અધિકાર મારા માં નથી. લૌકિક જનો અપરાધ કરે છે એના કરતા મોટો અપરાધ થતા એને વાર લાગશે. આ પરિસ્થિતિ
તો દેવ શાસ્ત્ર ગુરુ સત્પુરુષ ને અનુકૂળ ચાલતો હોય, છતાં સોમવારથી
આમ થવાનું કારણ શું છે? કે એનો નિર્ણય દેવગુરુ શાસ્ત્રમાં બરાબર ઓળખાણપૂર્વક એનો નિર્ણય હોય તો આવી ભૂલ ક્યારેય ન થાય, સ્વપ્ને ન થાય, લાગતા તો ન થાય, પણ ઓળખાણ નથી. એનું કારણ છે એનું સ્વરૂપ ઓળખાયું નથી. અસ્તિત્વ નથી, ત્યાં પોતાના અસ્તિત્વ નું ગ્રહણ થાય છે. આ હું ત્યારે કહે છે કે તમે વિચારવાન જીવ હોય તો જરાક તમે વિચાર આવવો જોઈએ કે જેના ઉપર હું મમત્વ કરું છું ત્યાં દુઃખ મને કેમ થાય છે? મમત્વ કરતા જ મને દુઃખ કેમ થાય છે? વિષય તો એમાંથી ચાલ્યો કે દોષ અને દુઃખ વિના ભાવે છે, નિર્દોષતા પવિત્રતા અને સુખ અવિના ભાવે છે. અવિના ભાવે એટલે એક સિક્કાની બે બાજુ હોય અને સાથે જડાઈને જ રહે, એમ જડાઈને જ રહે છે. એક થાય ને બીજું ન હોય એવું બને નહીં. માટે એમાં સુખ વૃત્તિ થાય એવું માનતા પહેલા વિચારવાની બુદ્ધિ અવશ્ય ક્ષોભમાં હોય જોઈએ. હિચકિચાર થવો જોઈએ કે કાંઈક મારી ભૂલ થાય છે, કાંઈક આમાં વિચાર કરવા જેવો છે, અને સુખનો ઉપાય કોઈ બીજો હોવો જોઈએ એમ એની બુદ્ધિ બીજી દિશામાં કામ કરતી થવી જોઈએ. આ એની તો શોધ કરે, અહીંયા સુખ નથી તો બીજે ક્યાંય બીજી રીતે સુખનું કારણ છે, એવી રીતે સુખની શોધમાં જાય, પણ એ રીતે એની વૃત્તિ જોવી જોઈએ એમ નાની પુરુષોએ નિર્ણય કર્યો છે. વિચારવાન જીવો માટે નાની પુરુષોનો આવો નિર્ણય છે. જે આવો વિચાર કરતા નથી એને જ્ઞાની પુરુષોના નિર્ણય અનુસાર વિચારવાનું પણ નથી કહેતા, પણ તે જીવો અભિચારી જીવો છે કે જે પોતાના જ દુઃખના ઉપાયને સાધે છે, જે પોતાના જ દુઃખના ઉપાયને પોતાને મેળે પોતાના હાથે દુઃખ પ્રાપ્ત થાય એમ કરે એને વિચારવાનું કેમ કહીએ? એને તો અવિચારી જ નહીં. અહીંથી 595 થી 3-4 પત્ર ની અંદર વેદાંત અને જૈન દર્શન એ બે દર્શન વચ્ચેના 594-595-96-97 ત્રણેય પત્રો માટે બે દર્શનો વચ્ચેના તત્વજ્ઞાનની સમીક્ષા કરી છે અથવા તુલના કરી છે. કેમ કે વેદાંતિક આસ્તિક દર્શન છે, આત્માને નિશ્ચય નહીં સ્વીકારે છે એવી રીતે એનો એક સાંખ્ય મત આત્માને એવી જ રીતે સ્વીકારે છે, અને આત્માને વૈરાગ્યને ઉપશમ સંબંધીના બોધની અંદર ઘણી ઘણી વાતો છે, અથવા આત્મામાં લીન થવા માટેનો ઉપદેશ પણ ઘણો છે. આત્મામાં લીન થવા માટે યોગ વાશિષ્ઠની અંદર તો જ્ઞાની પુરુષનું વર્ણન આવે એ વાગવામાં આવે છે. જૈન દર્શનમાં જે જ્ઞાનીની દશાના વર્ણન આવે એ કરતા પણ આવે. સાંખ્યમાં તો આત્મા કરતા નથી, આત્મા તો બિલકુલ સર્વાંશે કરતા છે, કે જેને એવું જ્ઞાન થાય છે એ અકર્તા થઈ જાય છે એ વાતો ઘણી આવે છે. સાંખ્યમાં એમાં ખાસ કરીને યોગ વાશિષ્ઠમાં એ પ્રકરણ છે. સત્યના અંશો છે એ પણ લીધા છે, અસત્યના અંશો પણ લીધા છે. એટલે સત્યમાં અસત્યની વેરશેર થાય ત્યારે સત્ય મારી જાય છે. જેમ કે આપણે ગુરુદેવ પાસેથી સત્ય સમજીએ અને કોઈ વાત પાછી આપણી મતી કલ્પના પ્રમાણે અસત્ય પણ ગ્રહણ કરીએ તો એ માન્યતા સત્ય નથી રહેતી. આટલી વાત તો સત્ય ખરી ને કે નહીં, માન્યતા પૂરેપૂરી અસત્ય થઈ જાય. માન્યતામાં અંશો નથી પડતા, માન્યતા તો આખે આખી જ હોય છે, કાં તો સત્ય ને કાં તો અસત્ય. એમાં આટલા ટકા એની માન્યતામાં ટકાવારી ઊભી નથી થતી. વેદાંત આદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કરી છે તે વિચારણા કરતા શ્રી જિનાદનમાં જે આત્મસ્વરૂપની વિચારણા કરે છે તેમાં ભેદ પડે છે. ભેદ એટલે તફાવત ઉભો થાય છે, જુદા પડે છે. વેદાંત વાળા જૈન દર્શનથી આત્માના વિષયમાં જુદા પડે છે. ક્યાં? સિદ્ધાંતિક વિષયમાં જુદા પડે છે. ઉપદેશના વિષયમાં એટલા જુદા નથી પડતા, પણ સિદ્ધાંતના વિષયમાં જુદા પડે છે. જો કે સિદ્ધાંત ઉપદેશ માટે છે, ઉપદેશ જો ગ્રહણ ન કરવાનો હોય તો સિદ્ધાંત ખરેખર સિદ્ધાંતના પ્રયોજન માટે સફળ નથી થતો, નિષ્ફળ ઠરે છે. તો પણ એ ઉપદેશમાં સ્થિર થવા માટે, કાયમ રહેવા માટે સિદ્ધાંતના આધાર વગર ઉપદેશમાં ટકી શકાતું નથી, સ્થિર રહી શકાતું નથી. કેમ કે એક કલ્પના માત્ર થાય છે. સિદ્ધાંત છે એ વસ્તુના સ્વરૂપને પ્રદર્શિત કરે છે, વ્યક્ત કરે છે, અને વસ્તુના સ્વરૂપ અનુસાર ઉપદેશ ગ્રહણ થાય. વસ્તુના સ્વરૂપના આધારે જો ઉપદેશ લેવાય તો એ ઉપદેશ કાયમી રહે છે, નહીતર કલ્પિત સિદ્ધાંત હોય એના આધારે ઉપદેશ ગ્રહણ કર્યો હોય તો કલ્પનાના આધારે ટકી શકાતો નથી, એટલે નથી ટકાતો. એમ ઉપદેશ બરાબર હોવા છતાં એની સફળતા નથી એનું કારણ આ છે કે સિદ્ધાંતની ભૂલ છે. વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કરી છે તે વિચારણા કરતા શ્રી જિનાદનમાં જે આત્મસ્વરૂપની વિચારણા કરી છે તેમાં ભેદ પડે છે, કેમ કે એ સિદ્ધાંતિક વિષય છે, એ સિદ્ધાંતમાં જુદું પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજ સ્વભાવે પરિણામ થવાનું વેદ છે, આ ઉપદેશ છે. ઉપદેશ શું છે? કે આત્મા સહજ સ્વભાવે પરિણમે, સહજ સ્વરૂપે પરિણમે, સહજ સ્વરૂપમાં પરિણમે, એ ઉપદેશનું ફળ છે. એ વિચારણાનું ફળ છે અથવા ઉપદેશનું એ ફળ છે, એ આવવું જોઈએ. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજ સ્વભાવે પરિણામ થવું એ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના, સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રત્યેની એવો નિશ્ચય જીને કર્યો છે, તે વેદાંત આદિ કરતા બળવાન પ્રમાણભૂત છે. આ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ આપ્યું છે સરખામણી કરીને, કે વેદાંતમાં પણ વિતરાગ થવાની વાત આવે છે એમ કે છે. રાગ દ્વેષ આદિ બધા અવગુણનો નાશ કરવો જોઈએ અને સદગુણો પ્રગટ કરવા જોઈએ. સદગુણો પ્રગટ કરવામાં બહુ જૈન દર્શન જેટલો વિસ્તાર નથી, કેમ કે સિદ્ધાંતિક વિષયમાં ત્યાં ફેર પડે છે, પણ સાક્ષી ભાવે રહેવું જોઈએ એ વાત આવે છે. આપણે જેને જ્ઞાતા દ્રષ્ટા પણ કહીએ છીએ, સાક્ષી રહેવો, રાગ ન કરો ક્યાંય, દ્વેષ ન કરો ક્યાંય, મોહ ન કરો ક્યાંય, બીજા કોઈ વિકારી પરિણામે પરિણમો નહીં, તો શું કે સાક્ષી તરીકે રહી જાય, આટલી વાત આવે છે. એ ન્યાય તો જૈન દર્શન જેવી જ લાગે ઉપદેશની દ્રષ્ટિએ, પણ બહુ મુદ્દાને વાત કરી કે પરિપૂર્ણ રાગ દ્વેષનો ક્ષય કરવો, તો આ પ્રારંભની વાત છે. કયો સિદ્ધાંત આવ્યો? ત્યાં પણ લોકો ત્યાગી થાય છે, રાગના નિમિત્તો છોડે છે, જંગલમાં જાય છે, નિર્વસ્ત્ર દશામાં એ લોકો પણ રહે છે, સર્વસંગ પરિત્યાગ કરીને નિર્વસ્ત્ર દશામાં રહે છે, પણ ભૂખ લાગે તો પણ મખાઈ લે. શું કરે? વનસ્પતિ કાચે કાચે દેખાય, આપણે શહેરમાં નથી જવું. એ અવસ્થામાં એ લોકો શહેરમાં આવે પણ નહીં, એ સમજે છે કે શહેરમાં આ સ્થિતિમાં લોકો રહેતા નથી. જંગલમાં ગઈ, આખી જિંદગી જંગલમાં રહી, નદીના તળાવના કુવાના પાણી પી ગયા, ભૂખતરસમાં તો ચાલે એમ નથી, વસ્ત્રો વગર ચાલે, રાગ છોડી લઈએ ઠંડી ગરમી ના લાગે, રાગ છોડી લઈએ છે. સ્વરૂપ સ્થિરતા તો છે કે વિતરાગતામાં આવી જાય, તો અર્થથી ત્યાગ કર્યો છે. ઠંડી ગરમી તો લાગશે, રાગ છોડે છે. શિયાળામાં એવી ઠંડી ના લાગે, ઉનાળામાં એટલી ગરમી લાગે, છતાં તપશ્ચર્યા કરે છે, કઠિન તપશ્ચર્યા કરે. પણ ભૂખતરસનું શું? તો કાચું પાણી પી લે, તળગણ પાણી પણ પી લે. આ શું જૈન દર્શનમાં આચારમાં ફેર પડે છે? કોઈ દર્શનના આચાર જે જૈન મુનિના આચાર છે એની તુલનામાં સ્વ પર અહિંસા, પોતાની પણ અહિંસા, બીજા જીવોની પણ અહિંસા, એવા નિર્દોષ આચાર જગતમાં કોઈ સંપ્રદાય નથી. બાહ્યાચરણ પણ નથી, અંતરનું આચરણ હોવાનો સવાલ થાય. પણ રાગ દ્વેષ છોડવા માટે ત્યાગ કરે છે જરૂર. રાગના નિમિત્તો, દ્વેષના નિમિત્તો જે છે, એ રાગ દ્વેષ અવગુણ છે અને છોડવા જેવો છે, તેનો ત્યાગ કરે છે. પણ શરૂઆત બરાબર નથી, એમની શરૂઆત બરાબર નથી. સંપૂર્ણ રાગ દ્વેષનો ક્ષય કરવો ત્યાંથી ઉપાય નથી. આ જૈન દર્શનમાં પ્રારંભનો સિદ્ધાંત છે, શરૂઆત સંબંધીનો જે સિદ્ધાંત છે એ ચૂક્યો અને બીજી રીતે પોતાની મતિ કલ્પનાએ માલ પ્રાપ્ત કરવા કે આગળ વધવા જાય છે, ગ્રંથિ ભેદ નહીં થાય. અહીંયા કહી દીધું 593 માં કે સંસાર પરિણામી છે, આ કર્યો છે. ગ્રંથિ ભેદ થવામાં જે પુરુષાર્થ જોઈએ એ પુરુષાર્થ એને આવશે પ્રારંભમાં એ સિદ્ધાંત ગ્રહણ કરવો પડે કે સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ જ્ઞાન નથી, સંપૂર્ણ ચારિત્ર નથી, સંપૂર્ણ પવિત્રતા નથી, અરે એની શરૂઆત પણ નથી. ખરેખર એ જે વિગત નિર્દોષ થવાની હજારો ગમે વાત કરી, એ લોકો પણ શાસ્ત્રો મોટા મોટા વેચ્યા છે. યોગ વાસિષ્ઠ ના આવા 4 વાલી પછી જાય છે, અમે બધી કલ્પિત કથાઓ છે. પછી દ્રષ્ટાંત લાંબા 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 દ્રષ્ટાંત વક્તા અને લેખક માં આ એની ક્ષતિ છે. આ વિષયની અંદર તો ખરેખર સિદ્ધાંત સમજાવવો છે, દ્રષ્ટાંતના નિમિત્તે સિદ્ધાંત સમજાવવાનું બને છે, પણ દ્રષ્ટાંત અંશગ્રહી હોવા છતાં દ્રષ્ટાંત કઈ સંપૂર્ણ લાગુ ન પડે. સિદ્ધાંતને અંશપણે ગ્રહણ કરતો એવો દ્રષ્ટાંત હોવા છતાં દ્રષ્ટાંત લાંબો કરીને એવો લંબાવે, એવો હલાવે કે એની કથાઓ હાલવા માંડે. મૂળ વાત તો પછી સાંભળનારને અને વાંચનારને સ્મરણમાં ન રહે કે આ શું કરવા આટલું બધું લાંબુ કરે છે, કેમ કે એમાં અનેક વાતો ઊભી કરે. એ સિદ્ધાંતિક વિષયની ક્ષતિને કરે છે. દ્રષ્ટાંતો માત્ર અલ્પ લેવો જોઈએ અને સિદ્ધાંતને વજન આપીને સ્પષ્ટ કરીને સારી રીતે સ્પષ્ટ ચોખ્ખો કરવો જોઈએ, અથવા સિદ્ધાંત છે એ ખુલ્લો થવો જોઈએ, એના ઉપરનું વજન બરાબર પ્રસિદ્ધ થવું જોઈએ. એટલે એ વાત કરી છે કે વેદાંતાદિ કરતા એ બળવાન પ્રમાણભૂત છે. એમ જીનાગમમાં આત્મા સંબંધીની જે વિચારણા છે એ બળવાન છે એમ કહે છે. બળવાન છે એટલે કે ખરેખર જો આત્મામાં સ્થિર રહેવું હોય તો જે વધારે કામ વધારે ટકાઉ હોય એ ચીજ એ છે ને, કોઈ આ ચીજ આટલી ટકશે ને આ ચીજ આટલી ટકશે, કયું વાપરશો તમે જે ચીજ વધારે ટકે માણસ લે છે, કોઈ પણ કોઈ ચીજ કરી લે, ટાવરી લે કે પછી મકાન બાંધે, ભલે અમારું મકાન 2-5 વર્ષે પડી જાય એમ કરીને કોઈ છે નહીં. જીવીએ ત્યાં સુધી નહીં, દીકરાના દીકરા વાપરે ત્યાં સુધી આ મકાન કરવું જોઈએ નહીં. પછી પાયા મૂકે ચાંદીના પાયા મકાન છે ને શું કે છે, પણ એમ કે આપણે મંદિર વગેરે માં પંચરત્ન ચાંદીના પાયા એનો અર્થ અમારો પાયો મજબૂત છે. મોક્ષ માર્ગ ની શરૂઆત એની મજબૂત હોવી જોઈએ તો એના ઉપર મકાન ચાલે. 14 ગુણ સ્થાન સુધીનું જે અંતર છે એ પાયા ઉપર આધારિત છે. પાયો એનો નબળો એનું ચણતર બધું વ્યર્થ જવાનું છે, એનું કામમાં આવવાનું નથી.
સર્વ કરતા મોટું કામ સમજાય તો આ થાય, સર્વ કરતા આ કામ મોટું સમજાય તો આ થાય.
એનું મહત્વ જેટલું છે એટલું સમજાવવું જ જોઈએ. ન સમજાય તો ગમે તે રીતે હાલવા માંડશે, ધર્મના ક્ષેત્રમાં આવશે અને પોતાની મતિ કલ્પના એ હાલવા માંડશે, બીજું કઈ નહીં કરે. અને ગુથું ખાધા વગર રહેશે. પછી ક્યાંક તો વિચાર ભેદ થવાનો છે, એ ફાટો જુદો પડશે. પછી
જે કોઈ પણ માણસને ભૂલ થાય છે એ શરૂઆતમાં જ થાય છે,
શરૂઆતમાં જ ફેરફાર હોય છે. હું ખ્યાલ ના આવે એટલે હું પાછળથી ખબર પડે, પરિણામ આવે ત્યારે ખબર પડે, વિપરીત પરિણામ આવે ત્યારે ખબર પડે કે આપણે શરૂઆતમાં ભૂલ્યા છે. પણ તપાસો તો ખ્યાલ આવી જાય કે શરૂઆતમાં જ ભૂલ થઈ હોય છે. 595
લાગે ને કોઈ એટલા દિવસથી સાંભળીએ એમ કરીએ એમ કરીએ તો આ રિઝલ્ટ નથી આવતું, તો આનું કારણ એમ જ છે કે શરૂઆતમાં જ ભૂલે છે.
અનંતકાળમાં આવી કોઈ જાગૃતિ મને નહીં આવી જાગૃતિ, મારા હિત હિતના વિષયમાં એટલો બધો સાવધાન છે કે કોઈ પણ ભોગે મારો અહિત સ્વીકાર તૈયાર નથી. સર્વ કરતા વિતરાગના વચન ને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કેમ ઘટે છે? કેમ કે જ્યાં રાગાદી દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ પૂર્ણતા પ્રગટનું વજન છે. ભલે જગતના ગમે તે મતો એ ગમે તે વચનો કયા હોય પણ પોતે એ બધાનો સરવાળો મારીને કહે છે કે સર્વ કરતા, જગતના સર્વ અભિપ્રાયો કરતા, સર્વ ઉપદેશો કરતા વિતરાગના વચનને પ્રતીતિનો ઘટે છે. જૈન દર્શન અને જૈન વિતરાગ ઉપર વિશ્વાસ કેટલો છે વડવા મોલા લખ્યા છે ને દિવાલો ઉપર, સર્વ કરતા વિતરાગના વચન ને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. જયારે વચન જ લખવા છે તો પછી વિતરાગના વચન લખી ખાણીપીણીનો કોઈ વિવેક હતો ભલે તત્વજ્ઞાની હોય પણ ખાય શું વિચારે? ઠંડો દેશ અનાજની વાનગીઓ બનતી નથી, બને છે તો એની અંદર આપણને શું તત્વ સર્વ કરતા વિતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કેમ ઘટે છે? કેમ કે રમણભાઈ લખાયેલા જ્યોતિબેન સાથે ચર્ચા થઈ હતી, દરવાજા ઉપર મોટી દિવાલો ઉપર મોટા મોટા છે, બધા ઉપદેશ પછી નીચે આ વચન કોઈ કયું નામ લીધું ને એમાં આવું નામ લિંકન બીજા ત્રીજા ઘણા અજેણા તત્વો ચિંતકો જે છે એ મુસલમાન છે. આબ્રાહમ લિંકન કઈ એવું દીકરે પાક કરે છે, કોઈ ક્રિશ્ચિયન છે, કોઈ મુસલમાન છે, એવા લોકોના લેખા છે. સમૃદ્ધિનો શું સરવાળો છે? કોઈ વચનો કરતા વિતરાગ ના વચન ને સંપૂર્ણ પ્રત્યે સ્થાન દેવો કેમ કે એ સંપૂર્ણ નિર્દોષ થયા છે, પરિપૂર્ણ પવિત્ર દશાને એ પ્રાપ્ત થયા અને એ દશાના આધારે વચન વ્યવહાર વચનની પૂર્વ ભૂમિકા અથવા પશ્ચાત ભૂમિકા બેકગ્રાઉન્ડ જેને આપણે કહીએ છીએ એ શું છે આ વિચારવું જરૂરી છે. માત્ર વચનથી આકર્ષિત થવું જરૂરી નથી, પણ કઈ ભૂમિકાથી કઈ પશ્ચાત ભૂમિમાંથી એ વચન ઉપજાય છે એ પહેલું વિચારવું પડે છે. કેમ કે જ્યાં રાગાદી દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ રીતે સિદ્ધાંત ઘટે છે. કે જ્યાં સંપૂર્ણ નિર્દોષતા હોય ત્યાં સંપૂર્ણ સ્વભાવ પ્રગટ થયો હોય અને એ જ કહે તે સંપૂર્ણ નિર્દોષ હોય એના વચનમાં શંકા પડે નહીં. એક વાત તો ભાઈ બહુ સારી લાગે, બીજી વાતમાં પછી ક્યાં ભૂલ થાય ન કહેનાર ને ખબર લે ને સાંભળનાર ને ખબર લે સાંભળનાર તો વિશ્વાસ મૂકી દીધો પેલી સારી વાત ઉપર. આ પરિસ્થિતિ સર્વ કરતા ઉત્કૃષ્ટ વિતરાગતા સમજે છે. આ વિશ્વની અંદર જેટલા કોઈ નિર્દોષ અથવા ધર્માત્માઓ અથવા સંતો થયા એમાં જીન વિતરાગની સાથે કોઈ આવે એવું નથી. એ સંપૂર્ણ વિતરાગ થયા છે અથવા નિર્દોષ થયા છે, પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ છે. માટે એ ક્યાંથી નક્કી કર્યું તમે કે જીન છે એ સંપૂર્ણ વિતરાગ થયા છે? કેમ કે એમના વચનો સંપૂર્ણ વિતરાગતા તક પ્રત્યે દોરી જાય છે. પ્રારંભનો પણ એ સિદ્ધાંત છે અને આદિ મધ્ય અંતમાં એ સંપૂર્ણ નિર્દોષતા પ્રત્યે લઈ જવાની એમની સિદ્ધાંતની સાંકળના છે. જે કોઈ સંકલિત વાત છે એની અંદર પહેલેથી છેલ્લે સુધી આદિ મધ્ય અંતમાં સંપૂર્ણ શુદ્ધ થવું અને સંપૂર્ણ નિર્દોષ થવું એ એક જ વાત જોવામાં આવે છે. માટે એમ લાગે છે કે તે સંપૂર્ણ વિતરાગ અને સંપૂર્ણ નિર્દોષ થઈ ગયા છે. પ્રત્યક્ષ તેમના વચનનું પ્રમાણ જે કોઈ પુરુષને જેટલે અંશે વિતરાગતા સંભળે છે તેટલે અંશે તે પુરુષનું વાક્ય માન્યતા યોગ્ય થાય, જેટલી નિર્દોષતા એટલું એનું પ્રમાણ પણ સ્વીકારવા પણ. એટલે કે દોષને ક્યાંય સ્વીકાર્યો નથી, જૈન દર્શને દોષને ક્યાંય સ્વીકાર્યો નથી, નિર્દોષતાને સ્વીકારે છે, નિર્દોષતાનું દર્શન છે, નિર્દોષતા પ્રાપ્ત કરેલા એ દેહ પ્રવૃત્તિ છે, તે ચલાયું છે, એમનો માર્ગ છે, એટલે ધર્મમાર્ગ કહેવામાં આવે છે.
સમજાતું નથી કારણ કે જેટલા અંશે પ્રાપ્ત એટલા પુરુષ એટલે એટલો વચન માન્યતા એવો.
હા, એટલે શું છે કે અહીંયા સિદ્ધાંત એમ લેવો છે જેટલી પવિત્રતા અને નિર્દોષતા પ્રગટે છે એટલું એમનું માન્ય કરવું જોઈએ. હવે આમાં શું છે, સમ્યક મિથ્યાત્મક વિષય નથી કહી શકે, કેમ કે વેદાંતની સાથે તુલના કરવી છે ને એ વિષય નથી લીધો. આપણે જે દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ એ વિષય નથી લીધો. વિષય શું લીધો છે કે ભાઈ અન્ય સંપ્રદાયોમાં પણ મોટા મોટા નામી અનામી સંતો મહાત્માઓ થઈ ગયા છે. જેવી આપણે ત્યાં તીર્થંકર દેવની અને આચાર્યોની જે માન્યતા છે પ્રષ્ટિત છે બહુમાન પ્રમાણે, બહુમાનથી ગણી એવી દરેક ધર્મમતોમાં પોતપોતાની હોય છે. વેદાંતની અંદર વ્યાસજી થયા, મહાજ્ઞાની થયા એ લોકો. હવે જ્ઞાન છે એમાં ઘણી વાતો મળતી આવે છે, એમના શાસ્ત્રો તમે જુઓ, ગીતા વાંચો, બીજું એમાં વિતરાગતાની વાતો, સ્વરૂપલીનતાની વાતો, અનુભૂતિની વાતો, અધ્યાત્મમાં આત્મામાં લીન થવાની વાતો બધી વાતો. તો શા માટે એમના વચનો ન માનવા, પ્રશ્ન એ ઉભો થાય કે એમના એમના વચનો શા માટે માનવા. એ પણ વિતરાગતાની વાત કરે છે, એ પણ અનુભૂતિની વાત કરે છે, એ પણ સ્વરૂપમાં લીન થઈ જવાની વાત કરે છે. ચોખ્ખી વાત આવે છે, એમના વચનો શા માટે માન્ય ન કરવા. ત્યારે અહીંયા એમને એક લાઈન દોરી દીધી કે વિતરાગતા પ્રાપ્ત કરી હતી અને પ્રાપ્ત કરી હતી તો કેટલા અંશે વિતરાગતા પ્રાપ્ત કરી હતી. દરેક સંપ્રદાયની અંદર પોતાના દેહ છે આદર્શના સ્થાને છે. આદર્શ એટલે જે જે પોતે પહોંચવા ધારે છે એને આદર્શ કે આપણે દિન વિતરાગની મૂર્તિ સ્થાપીએ છીએ, પછી નામ ભલે આપીએ છીએ, તો એક એક વ્યક્તિ ઇતિહાસમાં થઈ ગયા છે નજીકના ભવિષ્યમાં, બાકી તો અનંતકાળમાં એવા નતા થયા. પણ આપણે સમુચયપણે લઈએ તો એ ધ્યેય છે, એક આદર્શ છે, આવા થવું જોઈએ. ત્યારે જે દેવની જે સ્થાપના છે, કોઈ પણ અન્ય મતમાં જે દેવની સ્થાપના છે એમાં વિતરાગી દેવની સ્થાપના નહીં હોય. કહેવાતા જૈન દર્શનમાં નથી તો બીજે ક્યાં ગોતવા જશે? જૈનના નામે બીજા સંપ્રદાય શરૂ થયા એમાં નથી રહ્યું, તો બીજા તો તમે ક્યાં ગોતવા જશે? તો પછી કે ગમે તેવી દાહી દાહી આત્માને નિર્દોષ થવાની, આત્મામાં લીન થવાની, આત્માનો અનુભવ કરાવવાની બધી ગમે એવી વાતો કરતા હોય. આ વાસુદામાં આંબેલું ગયું શું, વાસુદામાં આંબેલી હળી ભેગી ભેગી હળી જાય બીજી વાત છે, પણ આંબેલું કેમ જાય? આમણી વળી જાય તો આંબેલું ખસે. આવું માટે વિતરાગતાનું શું એમ કે છે કે જેનું એ ધ્યેય નથી, જેનું એ આદર્શ નથી, એને અંશે પણ વિતરાગતા પ્રાપ્ત ન હોય. ઉઘાડ હોય અને ઉઘાડમાં ઘણું વાંચ્યું હોય, સાંભળ્યું હોય, વિચાર્યું હોય અને કહી શકે, પણ મૂળમાં સિદ્ધાંતિક રીતે વાત એ છે કે એનો આદર્શ જ વિતરાગતાનો નથી, એને વિતરાગતા પ્રાપ્ત કરી નથી. એ કેવી રીતે એના વચન ઉપર કેવી રીતે વિશ્વાસ નથી? દુશ્મનના રાજની અંદર જાસૂસ લોકો પહોંચી જાય છે, એ ભૂલે ચૂકે એના કાયદાનો ભંગ ન કરે. એ જાસૂસ તરીકે દુશ્મનના રાજમાં પહોંચી ગયા હોય, એ ભૂલે ચૂકે પણ પહેલા બીજા કાયદાનો અભ્યાસ કરી લઈએ પછી એન્ટ્રી થાય એની અંદર, એ પહેલા એની અંદર પ્રવેશ ન કરે. પેલા બધો અભ્યાસ થઈ જાય પછી પ્રવેશ કરે, કેમ કે એ પકડાય તો બધું પકડાય જાય. એટલે કાયદેસર રીતે એટલો બધો અનુકૂળ વર્તે જે દેશમાં દાખલ થઈ ગયો એ દેશમાં. પણ એનો આશય શું છે, એનો ધ્યેય શું છે, કે આ રાજને ખતમ કરવું, આ એનો ધ્યેય છે. તો એ ગમે એટલી અનુકૂળતા એ વર્તે છે એના ઉપર વિશ્વાસ મૂકવો કે ન મૂકાય કે ન મૂકાય, સૌથી અનુકૂળ વર્તે તો એમ. તમે કોના વચન ઉપર વિશ્વાસ મૂકશો, કે જેના વચન ઉપર વિશ્વાસ મૂકો એનું ધ્યેય તપાસે લીધો, નહીતર એનું લક્ષ્ય કંઈક છે, વાત કંઈક કરે છે, ગમે એટલી અનુકૂળ વાત કરે વિશ્વસનીય નથી. બસ આ થર્મોમીટર લઈ મૂકવાનો છે, ગમે ત્યાં જાઓ ગમે તેને સાંભળો, હળવે કરીને ખાનગીમાં બાજુમાં બેસીને પૂછ્યું, જરાક આપનો ધ્યેય જાણો છો, કેવી રીતે શરૂ કર્યું છે આ માર્ગમાં, તમે આવ્યા એમાં શરૂઆત કેવી રીતે કરી છે, તો ખ્યાલ આવી જશે કે આ વિશ્વસનીય છે કે
કોઈ પણ માણસ ધર્મ માર્ગ માં આગળ વધેલો દેખાતો હોય ને અને મને પરિચય થઈ જવાનો પ્રસંગ થાય તો આ વાત પહેલા ચેક કરી લઉં.
લાઈન બરાબર ચાલે છે ને તરત ખબર પડે, નહીતર તો એની લાઈન બરાબર હાલતી નથી. ધારેલું તો અન્ય મતિઓ કે છે, જૈન દર્શન જેવી વાતો કરે છે આત્માની અને વિતરાગતાની, એવી વાતો તો અન્ય દર્શનો કરે છે. આત્માથી આત્મામાં સંતુષ્ટ થવું તેને સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ, આત્મમેવ આત્મના તુષ્ટાઃ સ્થિત પ્રજ્ઞ સ્થિતોચ્યતે. પરસ્પર વિરુદ્ધ આવ્યા વિના રહે જ નહીં, એટલે તમને જ્ઞાનીની વાણી માટે 689માં એ વાત કરી કે પૂર્વાર પર અવરોધ પૂર્ણ એ જ્ઞાનીની વાણીનું ખાસ લક્ષણ છે. ક્યાંય વિરોધ ન આવે, પદાર્થ દર્શન છે, વિરોધ કેવી રીતે આવે, વિરોધી ધર્મોને પણ જાણે છે, એટલે વિરોધ વચન કહી શકે છે.
પોતે પોતાનું પેલા દેહ બાંધ્યું હોય એ માણસ એ રીતે ચેક કરી શકે, પાછું ન્યા આવીને પાછું ન્યા જવું પડે છે.
પરીક્ષા કરવી છે તો પરીક્ષા કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ, પરીક્ષા કરવી છે ને પરીક્ષા કરવાની યોગ્યતા ન હોય તો પરીક્ષા કેવી રીતે કરશો, એ તો પોતાના જીવન જ છે. બીજાને જે ધ્યેય પોતે ઉપડ્યો છે, જે યોગ્યતા પોતાને રાખે છે, પોતાના ઘરતી યોગ્યતા હશે, મિત્રાચારો કોને વચ્ચે થાય છે, સરખી પ્રકૃતિ વાળાને વચ્ચે. એક કંજુસ અને એક ઉદાર હોય તો મિત્ર ન રહી શકે, કારણ કે મતભેદ જ પડે, બોલો કે ખરચવા છે આજે નથી ખરચવા, સંસ્કૃત પ્રકૃતિ હોય જાય મિત્રતા થાય છે ને, કેવી રીતે મિત્રતા થાય છે, સીધી વાત છે. તો પોતાની યોગ્યતા પ્રમાણે યોગ્યતા પ્રમાણે પસંદગી કરે છે, જેને જે ગમે છે એ પસંદ કરે છે. અહીંયા કે છે તને વિતરાગતા પસંદ છે, તને પરિપૂર્ણ વિતરાગતા પસંદ છે, તો એ રસ્તાએ ચાલતા હોય એની સાથે ચાલજે, એ રસ્તે ન ચાલતા હોય એને રસ્તે તું નહીં ચાલતો, તને નુકસાન થશે. જ્ઞાન નો લોકો ભૂલા પડે છે, વિતરાગતા નો ગુણ લેવાનું કારણ એમને પ્રયોજન છે. જ્ઞાન નો લોકો ભૂલા પડે છે, વાણી માં ભૂલા પડે છે, ભાષામાં ભૂલા પડે છે, ચક્કર ચક્કર ખાય છે, બહુ સારી ભાષામાં, બહુ છતાં સરસ, બહુ જોરદાર બોલે છે. થોડા વખત પહેલા તો એમ જ વાત ચાલતી, ભાઈ તને ભાષા બહુ ગમે ને, તું રજનીશપુરમ માં આવી હતા કેમ કે અત્યારે દુનિયામાં એક નંબર નો માણસ છે, તો એ બી આગ્યા ને બધું લિખાઈ ગયા. પણ ભાષા વાળાની દશા એ ભાષાનું આકર્ષણ થાય એ છે, એવી જગ્યાએ આવી ગયો. કેમકે જેને જે ગમે છે એ પસંદ કરવાના છે. ક્ષોભસમ નો વ્યામોહ છે, ક્ષોભસમ વાળાને પસંદ કરશે. ઘણું જાણે છે, ઘણી વાત કરે છે, કેટલા પડખેથી સમજાવે છે, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એવું નામ કીધું છે જૈન દર્શન સિવાય કોઈ દર્શન ની અંદર વિતરાગતા ની પ્રાપ્તિ થતી નથી. કેમ કે એનું ધ્યેય ખોટું છે, વિતરાગતા ની શરૂઆત જ ન થાય, પ્રારંભ જ ન થાય. એનું ધ્યેય ખોટું છે, એના મૂર્તિઓ સ્થાપના દેખાડે છે, એની જે સ્થાપના છે સ્પષ્ટ કરે છે.
પરીક્ષા કરતા આવડી જાય છે, પરીક્ષા કરતા આવડી જાય તો પછી પરીક્ષા પરીક્ષકની પરીક્ષા લેખામાં ઉત્પાદન જરૂર. આપણે પરીક્ષા કરતા આવડી ગઈ તો પછી પરીક્ષક પાસે જવાની જરૂર નથી.
એમાં એમ છે કે જ્યાં સુધી ઉપયોગ બહાર જાય છે ત્યાં સુધી સંગ કરવાનો એક ભાવ આવે છે, અને સંગ કરવામાં વિવેક કરવો પડે છે કે સંગ કોનો કરવો, સંગ કરવા યોગ્ય નો સંગ કરવો કે સંગ નહીં કરવા યોગ્ય નો સંગ કરવો. નહીં કરવા યોગ્ય નો સંગ કરે તો પોતાનું કરેલું જોર જાણે થઈ જાય, મોટું નુકસાન આવી પડે. એમ છે, સાંખ્યાદી દર્શને બંધ મોક્ષ ની જે જે વ્યાખ્યા ઉદ્દેશી છે તેથી બળવાન પ્રમાણસી જે વ્યાખ્યા શ્રીજી મિત્રાદે કહી છે એમ જાણું છું. આ પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો, ગોળ ગોળ નથી રાખેલા. ભૂલ પડે છે, બ્રહ્મનું હરિજ્ઞાન બધા વચનો આવે છે ને, પચીસમાં વર્ષમાં આવે છે ને, ત્રેવીસમાં વર્ષમાં આવે છે. પછી કે સાંખ્યાદિ દર્શન ને વિશે એ બધા સાંખ્યમાં થતું જ્ઞાન વિશે જેટલા વેદાંતના ભિન્ન ભિન્ન અભિપ્રાયોમાં જે વેચાયેલું દર્શન છે એમાં ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા ને બધા છે, એમાં યજ્ઞ યાગાદી ને ક્રિયાકાંડના બધા ઘણી વાતો છે. ખાસ કરીને ચાર વેદની અંદર જે અંતનો ભાગ છે, વેદાંત કહે છે, એમાં આત્મસ્વરૂપ વિશેનું તત્વજ્ઞાન વિશેષ છે. એમાં નિશ્ચયથી જે આત્મા કહ્યો છે એવું સ્વરૂપ સાંખ્યમતના અભિપ્રાયમાં સ્વીકારેલું છે. નિશ્ચયની સ્વરૂપ જે આત્મા છે અથવા દ્રષ્ટિનો વિષય જે આત્મા છે એને સ્વીકારે છે વેદાંત દર્શન સાંખ્ય. એ ઉપરાંત પણ બંધમોક્ષની વાત કરે છે, અને એ બંધમોક્ષની જે વાત કરે છે એ વિધિના વિષયમાં મોટી ગડબડ છે. કેટલીક વાત મળતી આવે, કેટલીક વાત વિરુદ્ધ જાય, મળતી ન આવે, પણ જે કૃત્ય કરી રહ્યું છે એનો એવો પ્રકાર જોવા આવે છે. એટલે એમ કહે છે કે સાંખ્યાદિ દર્શનને બંધ મોક્ષની જે જે વ્યાખ્યા કરી છે, ઉપદેશી છે, તેથી બળવાન પ્રમાણ સિદ્ધ વ્યાખ્યા શ્રીજી મિત્રાંગે કહી છે એમ હું જાણું છું. મને આ વાત સ્પષ્ટ લાગે છે કે આ બે વચ્ચે દર્શન ની તુલના કરવામાં આવે છે. જૈન દર્શન ની સાથે સાંખ્ય દર્શન આવે એવું, વેદાંત દર્શન આવે એવું છે જ નહીં. બહુ સ્પષ્ટ વાત છે.
કોઈ પુરુષ એ જેટલા અંશે વિતરાગતા સંભવે એટલે એ મર્યાદિત વાત છે.
નહીં, મર્યાદિત એટલે શું છે, અન્ય મતમાં પણ જ્ઞાનીઓ કહેવાતા છે, જ્ઞાનીઓ સંતો ત્યાગીઓ છે. જૈન દર્શનની અંદર પણ જ્ઞાનીઓ છે, સંતો છે, ત્યાગીઓ છે. હવે વિતરાગતા કોણે કેટલે અંશે પ્રાપ્ત કરે છે એમ ગણીને પછી એના વચનને માન્ય કરજો. વિતરાગતા એટલે મોક્ષ માર્ગ વાળા ની વાત
એટલે બીજા દર્શન વાળા અંશે કે છે એટલે એટલી પૂરતી જ વાત રાખતી કે અમુક
એમાં છે વિતરાગતાની વાત આવે છે પણ વિતરાગતા પ્રાપ્ત કરી છે આ સવાલ છે. તો કે વિતરાગતાની પ્રાપ્તિ જ નહીં જોવામાં આવે, ત્યાં ત્યાગ જોવામાં આવશે, જ્ઞાન જોવામાં આવશે, વિતરાગતાની પ્રાપ્તિ નહીં
જોવામાં
આવે. એ વાત નથી, અન્ય દર્શન સાંખ્ય સાથે લેવું. એટલે એમ છે એને વિતરાગતા છે
પૂરેપૂરો વિસર્જ થઈ ગયો.
ભાષા એવી છે, સમજવું મુશ્કેલ પડે એવી છે ભાષા. પણ એમને એમ કેવું છે, બીજાને સિદ્ધાંત અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, દ્રેજ મિથ્યા દ્રષ્ટિ છે, રાગી છે, એમ નથી કહેતા. શું એમ નથી કહેતા? શું એમને એમના વચનો આત્માના સ્વરૂપનો ઉપદેશ આપે છે? વૈરાગનો, ઉપશમનો, વિતરાગતાનો ઉપદેશ છે, આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે એ લોકો. એટલે જ્ઞાન પણ છે, બહારમાં જુઓ તો ત્યાગ પણ છે. હવે વિતરાગતા છે કે નહીં આ તમારે જોવાનું. જેટલે અંશે વિતરાગતા હોય એટલું માન્ય કરો. જોવા જશો તો કોઈ અંશે વિતરાગતા
નથી,
ભૂલા ન પડે એના માટે. જેને પૂર્ણ વિતરાગતાનું ધ્યેય છે એને ચોથું ગુણસ્થાન આવે છે. શરૂઆત કોને? ચોથું ગુણસ્થાન શરૂઆત છે. જેને પૂર્ણ વિતરાગતાનું ધ્યેય છે એને ચોથું ગુણસ્થાન આવે છે. એટલે એની માન્યતામાં પૂર્ણ વિતરાગતા સ્વીકૃત છે, અધૂરે વિતરાગતા એ સ્વીકારતા નથી. એ પૂર્ણ વિતરાગતાને સ્વીકારે છે. આ એનું લક્ષ્ય છે, આ એનું ધ્યેય છે, આ આદર્શ છે. એટલે એની લાઈન બધી બરાબર છે. શું જે ભૂત વિષયમાં છદમસ્ત હોય ત્યાં સુધી ભૂલ થાય. યુગમાં આચાર્યના અભિપ્રાયોમાં તફાવત જોવામાં આવે, પણ એ અપ્રયોજન ભૂત છે એટલે એમાં માન્ય માન્ય કરવાનો પ્રશ્ન નથી. પ્રયોજન ભૂત વિષયમાં કેવી રીતે માન્ય કરવું એ સંબંધમાં પોતાને તૈયારી કરવી હોય તો આ બધું વાતો સમજવા જરૂરી છે.